अजगोविन्दम् अजगोविन्दम् गोविन्दम् भज मूढमते प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति डुक्रोय करणे भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते काते कांता धनगत चिंता वातुल किं तव नास्ति नियन्ता क्षणमपि सज्जन संगतिरेका भवति भवारणव तरणे नौका भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् हरे भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते काते कांता धनगत चिंता वातुल किं तव नास्ति नियंता क्षणमपि सज्जन संगति रेका भवति भवारणौ तरणे नौका भज गोविंदम भज गोविंद। आ श्लोक में शंकराचार्य जी आपने चिंता न करवा विषय समझावे छे। चिंताना साते कारणों आपने आगला प्रवचन में सांभळ्या, एना पछीना प्रवचन में आपने सात कारणों माथी छ कारणों ना उपाय विषे पण सांभळ्यो। जेम के विचारी शके एने चिंता थाय, वधारे पड़ती आकांक्षा अपेक्षा महत्वाकांक्षा एम्बिशन होय एने वधारे चिंता थाय, जेटली जवाबदारी वधारे एटली वधारे चिंता थाय, ज्यां जेटली वधारे आसक्ति होय एटली चिंता वधारे थाय। पाप करिए खोटू करिए अनीति करिए तो अवश्य चिंता थाय, चिंता करवानो स्वभाव होय तो चिंता थया ज करे। आ छ कारणों उपायों विषे आपणे सांभ। एक बाकी रह्यूं के जयरे दुख आवे त्यारे पण चिंता थाय। दुख विषे घणो कही शकाय, पण टूंक में एवं के घणा दुख तो आपने उभा कर्या होय छे। जेम के कोई व्यसन करे, चा बीड़ी नु व्यसन छे, हवे ने टाइमे चाय पीवा न मळे तो हैरान हैरान थई जाय, अने पछी ए बोल्या करे गया એવા હેરાન થયા એવા દુઃખી થયા, ના પૂછો માથું ચડી ગયું, ક્યાંય ભાવે નહીં ચેન પડે નહીં, એ હાથે ઊભું કર્યું, બીડી સિગરેટ ગુટકાના વ્યસન હોય ને પછી મોઢાના કેન્સર થાય, મોઢું ઠરડાઈ જાય શરદ પવારની જેમ, આ માણસને સંભારાય નહીં હો મંગળાચરણમાં, પણ હવે સાંભળી ગયો કોઈ બહુ સરસ કીધું ને, જૈન મુનિઓ વર્ષોથી મથે છે જે કરવા માટે, કે ડુંગળી છોડો એ શરત વાણે તરત છોડાવી દીધી. તો ગુટકાઓ વગેરે વ્યસન કરે ને પછી મુખમાં ચાંદા પડે, કેન્સર થાય, પીડા થાય, દુઃખ થાય, હોસ્પિટલાઇઝ થવું પડે, તો એ આપણે ઊભું કર્યું ને. ઘરમાં સાસુ વહુને ઝઘડો હોય તો સાસુને એમ હોય કે વહુ મને પૂછતી નથી ખાવા પીવાનું, ચા પાણી, દૂધ પાણી. તે વહુને એમ હોય કે એ બહુ પહેલાં છે તો હું શું કામ પૂછું. સસરાને પૂછે, સમયે સમયે જમાડે, એ કાંઈ રોકે ટોકે નહીં એટલે એને સાચવે. ને પહેલાંને બોલવા વઢવાનું થાય કે રસોડામાં, એટલે પછી ન પૂછે. આ ઊભો કરેલો દુઃખ છે ને, થોડુંક ટેણી ઓછી કરીને અને બાને પૂછી લે, અને બા અથવા સમજણ રાખે કે હશે હવે આ વહુ નહોતી ત્યારે હાથે જ કરતા હતા ને, તો કાંઈ દુઃખ છે. પણ બે બે પોતાના ઊભા કરેલા સ્વભાવના દુઃખ છોડે નહીં તો દુઃખી થાય. આના માટે કાંઈ મંદિરમાં પ્રાર્થના કરવાથી ઠાકોરજી કશી મદદ કરે નહીં. બીડી હાથા જુડે રાખે અને પછી ભગવાનને કંઈક જાળવજો, કેન્સર બેન્સર થવું ના જોઈએ. એ પ્રાર્થનાનો પણ કાંઈ બેઝ હોવો જોઈએ ને. વેજ એકાદ હોવો જોઈએ ને કંઈક. મહાદેવની આગળ એક સરદારજી 10 વર્ષથી પ્રાર્થના કરે, હે ભોલેના દીકરો આપો, હે ભોલેના દીકરો આપો. 10 વર્ષથી પ્રાર્થના કરે તે એક દી શિવજીને એવી ખીચ ચડી, પ્રગટ થઈને ફેરવીને 2 લાફા ઠોક્યા. પેલા લગ્ન તો કરી લે, એટલે પ્રાર્થનાનો પણ કઈક બેઝ હોવો જોઈએ ને. એમ આપણે બીડીઓ ફૂંકીએ ને વ્યસન રાખીએ ને પછી કઈ ઠાકોરજી આ દુઃખ ન આવવા જોઈએ, તેવું તો ના બને ને. આપણો થોડો સ્વભાવનો દુઃખ હોય તો સ્વભાવ સુધારવો તો પડે ને. આપણે ધ્યાન ના રાખીએ તો મંદિર વાળો થોડો હાથ પકડે છે કઈ. એટલે આ અમુક દુઃખ એવા છે આપણે ઊભા કર્યા છે, એનો ઈલાજ પણ આપણી પાસે જ છે. અમુક દુઃખ એવા છે કે જે આપણે ઊભા ન કર્યા હોય, રસ્તામાં જતા હોય ને આપણને કોઈ ભટકાડી દે, બાઇક 2 ગોઠણની ઢાંકણી ખેડવી નાખે, આપણે આ કઈ નહોતું કર્યું ને, આપણને ઈચ્છા નહોતી આ 2 ખડી જાય એમ, હવે કોઈ ભટકારી દીધું. એ દુઃખ છે, આવ્યું છે. પણ હવે પૈસાની સગવડતા ના હોય ઓપરેશનની તો દુઃખ થાય, ચિંતા થાય, વ્યથા થાય, બધું થાય. પણ સગવડતા એવી હોય કે અત્યારે હાથ ઉપર ન હોય પણ પછી ગમે ત્યારે થોડું થઈ શકે એવું હોય તો એ થોડું મહેનત કરવી પડે, પણ વ્યવસ્થા થઈ જાય. એટલે અમુક દુઃખ ભલે આપણે ન ઊભા કર્યા હોય, આવ્યા હોય, પણ થોડું એના માટે મથવું પડે તો નીકળી જવાય. બાકી તો હવે તો આ સંસાર જ દુઃખાલય છે તો બધું આવ્યા જ કરવાનું છે ને, મથે તો નીકળી જાય. એ બીજો દુઃખનો પ્રકાર છે. ત્રીજો પ્રકાર એવો છે કે એમાં આપણું કઈ ચાલે જ નહીં. તમારી પાસે પૈસા હોય, સગવડતા હોય, બધી જાતની વ્યવસ્થા હોય, બીમાર પડ્યા હોય, પણ હવે ઈલાજ જ કારગત ન નીવડે તો એમાં આપણું કઈ ચાલતું નથી. એવી પરિસ્થિતિ ઘણી આવે, ભૂકંપ થાય, અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, બહુ ઠંડી પડે, બહુ ગરમી પડે, આપણું શું ચાલે, રોગચાળો ફાટી નીકળે, હુલડ ફાટી નીકળે. ક્યાંક એવા ફસાઈ જાય તો એમાં આપણું કંઈ ચાલે નહીં. ત્યારે એક જ ઈલાજ હોય છે, ભગવાનને સોંપવું પડે. ભગવાનને સોંપે, ભગવાન ઉગારે. બાકી કંઈ ચિંતા કરે કાંઈ થાય નહીં. અને ભગવાન જેવા અચરજકારી છે ને એવી એની રક્ષા કરવાની રીતિ નીતિ પણ અચરજકારી છે. આપણને કંઈ સમજાય નહીં, અને સમજાઈ જાય તો ભગવાન શાનો, બહુ અચરજકારી છે. અને એની બુદ્ધિ એટલે શું કહેવું? દેવતાઓને, મોટા મોટા ઈશ્વરોને ગમ પડે નહીં કે આ શું કરશે. પ્રહલાદજીને બચાવવા માટે અર્ધો સિંહ ને અર્ધો માણસ થયા લ્યો, આ કોઈને ભેજામાં અને થાંભલામાં જ નીકળ્યા, લોખંડના થાંભલામાં. એટલે ગમે તે કરે, પેલા હોલા હોલીની કથા તો તમને ખબર છે ને, પ્રસંગની બહુ સરસ એ રૂપક બાંધ્યું છે સંતોએ, કે એક વૃક્ષ હતું ને, વૃક્ષની ડાળ ઉપર હોલો ને હોલી માળો કરીને રહેતા હતા. એવા અચાનક પારધી આવ્યો શિકારી, ધનુષબાણ ચડાવીને આમ તૈયાર થઈ ગયો તો હોલાએ ને હોલી બે ફફડી ગયા. હોલીએ કીધું કે હોલા આજો આવ્યો, કાળ આવી ગયો. તો ઉડવાનો વિચાર કર્યો ત્યાં ઉપર બાજ આવીને બેસી ગયો, પક્ષી બાજ, શિકારી પક્ષી બાજ. હવે જો હલે તો બાજને ખબર પડી જાય, અને જો ના હલે તો આ બાણ મારીને શિકારી મારી નાખે. બે બાજુથી દુઃખ આવી ગયું, આમાં આપણું કઈ હલે? ઘણા ને એવું હોય, છૂટું કરે તોય દુઃખ, ન છૂટું કરે તોય દુઃખ. ના ના, આવા ઘણા કેસ હોય. પછી અમારી પાસે આવે, અમારે શું કરવું, અમે શું કરીએ? અમે કઈ ઈલાજ જ તમને નથી જડતો, તમને શું જડે? ઘણા એવા આવે હોય કે સામે આમને, મેં કીધું કેટલા વર્ષ ખેંચી નાખ્યા? મને કે 12 વર્ષ તો ખેંચ્યા, મેં ખેંચી નાખો ને બીજા 12, એ સિવાય બીજું શું થાય? એટલે બે બાજુ કાળ આવી ગયો. ત્યારે હોલાને, હોલાએ હોલીને કીધું, હવે બીજું કઈ નથી, આયો મરનો અબ તો સમરો હરરી. હવે મોત આવી ગયો, હવે હરિનું સ્મરણ કરો હોલી, હવે બીજું કાંઈ થાય નહીં. અને એમ કહેવાય છે કે હોલા હોલીએ હરિનું સ્મરણ કરવામાં, પણ હજી એક નામ લીધું ના લીધું, અને પારાથી આમ જ્યાં તીરા મૂકવાની છોડવાની અણી, એ જ વખતે વૃક્ષના થડમાંથી કાળોતરો કોબરા, કાળો કિંગ, ભયંકર જેરી સાપ નીકળ્યો, એલાના પગ ઉપર ડંખ માર્યો. એ ડંખ માર્યો, તીર છોડવાની ક્ષણ હાથ હલી ગયો, એટલે હોલા હોલીને બાણ લાગવાની જગ્યા બાજ પક્ષીને લાગ્યું. બાજે મરી ગયો અને પેલો શિકારીએ મરી ગયો, અને હોલો નોલી બચી ગયા. એક જ ક્ષણમાં બેયને ઉડાવી દીધા. આ હરી કરે બીજાથી થાય નહીં. બે કાળને હટાવી દીધા. એટલે દુઃખ આવે એવા ત્યારે ભગવાન સિવાય બીજો કોઈ કાંઈ મદદ કરે નહીં. એટલે તુલસીદાસજીએ બહુ સરસ લખ્યું છે, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ. જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ. તમે લગ્ન કરો એટલે તમારા આશ્રયે બૈરા છોકરા લેર કરે છે કે નહીં કયો? તમે કમાવો દોડો, જેના ઘરમાં કાંઈ ન હોય, જીવને જોખમે ચોરી કરવા જાય, કેટલું કેટલું રખડે, આખી રાત રખડે, મોતના હાથમાં લઈને, પણ ઘરે લાવે પૈસા શા માટે? બૈરા છોકરાને દેવા માટે, એ નિરાયતે સૂતા હોય અને આ રેડિયા ઢોરની જેમ રખડતો. આશરો કર્યો છે એટલે એક જ ખાલી લગ્ન મંડપમાં બૈરાએ હાથ સોંપી દીધો અને હસ્તમેળાપ થઈ ગયો. આખી જિંદગીની જવાબદારી મરદ ઉપાડે છે, બોલો તો. ભગવાનને સોંપી દે, ભગવાન ન ઉપાડે એમ તુલસીદાસજી છે. કે જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર કે આશરે ક્યું બિગડેગા કાજ. એક સામાન્ય મુફલી સ્ત્રી પણ જો મહારાજા સમ્રાટને પરણી જાય તો જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ થઈ જતું હોય, તો પછી જીવ ભગવાનને જો સોંપાઈ જાય. પણ વેશ્યાને આ ન મળે, કારણ કે એને ક્યાંય સોંપાઈ નથી. એમ જ્યાં સુધી આપણે વેશ્યા જેવા હોઈએ, ચિત્તથી વ્યભિચારી ભક્તિ હોય, મન ભટક્યા કરતું હોય સંસારમાં, અને ભગવાનની સાથે હસ્તમેળાપ ન થાય, ભગવાનનો આશ્રય ન કરે, તો એની આ બધી જવાબદારીઓ ઉપાડતા નથી. હટાવવા માટે ઈલાજ તો છે, હરિના થવું પડે. જેમ સ્ત્રીએ કોઈકના થવું પડે, કોઈકના થાય તો એનો ભાર ઉપાડે. આશ્રય એ જ મોટું કામ છે. આપણે આગલા પ્રવચનમાં સાંભળ્યું ને કે ભાઈ આવા દુઃખ હોય એમાં આપણો ચિંત્યો અર્થ કંઈ ન સરે. નરસિંહ મહેતાએ કહ્યું છે, આપણી એમાં ચિંતા કરે શું વળે. વલ્ભાચાર્યજી તો વૈષ્ણવોને ખાસ કહ્યું છે કે જે ભગવાનનો ભક્ત થયો, કૃષ્ણનો ભક્ત થયો, વૈષ્ણવ થયો અને ચિંતા કરે તો કૃષ્ણને શરમ આવે, એવું લખ્યું છે. એના ધણીને શરમ આવે, વાંચન બૈરાને જો પેલું થાય તો પુરુષને શરમ આવે ને, જેને જેનો આશરો તેને તેની લાજ. એટલે કે મારો થયો અને આ જો આમ કરે. નરસિંહ મહેતાને બધા કઈ જેલમાં પૂર્યા ને એના જેવા દુઃખ પડ્યા ને એને ચિંતા નથી કરી, ભજન કર્યું છે. ગજબ છે. સાંભળી લેવું, કહી દેવું સરળ છે, પણ સોંપાઈ જવું બહુ કઠણ છે, બહુ કઠણ છે, બહુ કઠણ છે. દયારામે પણ બહુ સરસ કહ્યું છે, એક પંક્તિ પણ અદ્ભુત કરી છે. જીવ તું શુદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ એટલી પંક્તિ એને જીવમાં ઉતરી જાય, માર્યું ફરે પછી બધું લ્યો. હે, આપણા ચિત્તને જો એમ કહેતા આવડી જાય અને જો ચિત્ત બોલતું થઈ જાય, આપણો જીવ આમ જો જપતો થઈ જાય કે જીવ તું શુદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણે આ બે પ્રવચનથી થોડું ચિંતા વિશે ચાલે છે ને, તે પેલું પ્રવચન આપણે કરેલું ને તે આપણે બહાર છોકરાઓ રૂમ રાખી દઈએ છીએ, 8-10-11 જણા એક રૂમમાં ગલાણા છે, તે એમાં પાણી જતું રહ્યું સવારે. તે આ બધા કે આપણે કાલે સાંભળીને આવ્યા છીએ, ચિંતા ન કરાય. ચિંતા ના કરાય કે બસ તે જેમ થયું એમ બધા નાહી ધોઈને હવે નોકરી ધંધે બી આવી ગયા. છેક સાંજે છોકરો મળ્યો તો કે અમે કોઈ ચિંતા કરતા જ નથી, થાવું એ થઈ રહેશે. મેં કહેલે એવું અમે ક્યાં કીધું જ છે, આપણા હાથમાં જે હોય એ થોડું કામ તો કરવું જ પડે ને. હા, તમે જો નરસિંહ મહેતા જેવા થઈ ગયા હો ને, કીર્તાલ જ બગાડતા હો ને, ભજન જ કરતા હો, તો તમારા નળમાં દામોદર પાણી થઈને આવે, પણ તમારે જવું છે શેર બજારમાં, પાછા તમે કયો ચિંતા નથી કરતા. નરસિંહ મેં તો ભજન કરવા બેસી જતો હતો, તમારે પાછો ક્યાંય નહીં કે કોલ સેન્ટરમાં જવું છે નોકરી કરવા, ફલાણે જવું છે, 2-3-6 જવું છે, એમ તે ક્યાંથી બોલ્યો. એટલે સીધી લાઈનમાં સાંભળવું. હા, તમે મહેનત કરો, કોઈ હિસાબે પાણીની મહેનત કરો, પાણી આવે જ નહીં તો પછી ભગવાનની વાત છે કે કરશે ઠાકોરજી તો આવે. અર્જુને મહાભારતની આપણે વાત જોઈ હતી ને, ભીષ્મદાદે પ્રતિજ્ઞા કરી તો અર્જુન સુઈ ગયા હતા, ઊંઘી ગયા હતા ઘસઘસા. જીવ તું શુદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ આમ તો જો એવું છે, આપણે બધા છે ને ટ્રાવેલર છીએ, બધા મુસાફર છીએ બધા, અને ભગવાન આપણો ટ્રાવેલ એજન્ટ છે. આ તો હકીકત છે. એટલે આપણે આપણે ડેસ્ટિનેશન એટલે ઠેકાણા નક્કી છે, જર્ની નક્કી છે, રિઝર્વેશન નક્કી છે, બધું જ ફિક્સ થયેલું જ છે, ભગવાને જ નક્કી કર્યું છે. હવે આપણે ગમે એટલા માથા પછાડી એમાં ગમે થવાનું. આખી તમારી ટૂર હોય એ ફિક્સ થયેલો હોય ને પછી તમે કહો એ પેલી બાજુ લઈ લ્યો તેમ જાય નહીં ને. પણ છતાંય ફિક્સ હોવા છતાંય ભગવાન એવો છો, તમારા એવા આપણા બધાના કામ એવા હોય કે જે ફિક્સ ન હોય તોય ઠાકોરજી કરી દે જોઈ, એની સાથે આપણે એવી ભક્તિથી જોડાઈએ તો ન ફિક્સ હોય એટલું કેટલું કરી આપે છે. પણ અમુક ઘટનાઓ એ ફિક્સ જ છે ને, તમારે કોની સાથે લગ્ન થવાના છે ફિક્સ જ છે ને, બીજું તો કોઈ આવે જ નહીં. કારણ કે બીજું આવે તો એનું ક્યાં જાય? આ તો એવું છે ને, આ વાત બરાબર, ક્યાં જાય? આ તમે શર્ટ પહેરો એનું એક બટન ખોટું દેવાય તો બધા ખોટા દેવાય જાય ને, તો કેટલું ડખોળાય? એકનું થોડું ડખોળાય. અર્જુન નચિંત છે, જીવ તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, ને અર્જુન નિરાતે સૂઈ ગયા છે. આપણે સાંભળ્યું ને, હું તમને એ કહેવા માંગુ છું આ કથા ઉપર કે આમાં કઈ અર્જુનની બહુ કઈ મોટાઈ લાગતી નથી. સૂઈ જવાય, નિરાતે સૂઈ જવાય, કારણ કે જે એક પરમેશ્વર કહેવાય છે એની સામે માનવ રૂપમાં છે, અને એને એ સમજીને તો એને સારથીપણે સોંપ્યું છે, અને નારાયણી સેના જતી કરી છે. આટલું જે સમજે છે હવે જાગે તો જ મૂર્ખ કહેવાય, તો આપણે એને સુવડાવી દેવો પડે. એટલે અર્જુન સુઈ જાય એમાં બહુ કઈ મહાનતા મને હો, હું અમારી વાણીને પેલી રાખીને કહું છું. આપણને એમ લાગે કે એમાં કઈ બહુ મોટી વાત ભેળો જ છે, મને માનવ રૂપે છે એમ ડાયરેક્ટ વાત કરી શકે એમ છે, કૃષ્ણ આમ કેમ થયું એમ જાગીને કહી શકે એમ છે. અને નિરાતે અર્જુન સુઈ જાય, આવી રીતે પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણ હોય ને સુઈ જાય એમાં કઈ બહુ મોટી વાત નથી. પરંતુ ભગવાન પરોક્ષ છે, અને જે ચિંતાના પ્રસંગોમાં જે સુઈ જાય એને ધન્યવાદ છે. અને એ ગાંધી બાપુ, બધા ઘણા એવા સંતોના પ્રસંગો હશે, પણ ગાંધીજીને આપણે ખાસ કહીએ કે એના જીવનમાં એટલી બધી વિટંબણાઓ, એટલા બધા પ્રશ્નો. અર્જુનને તો મહાભારત 18 દિનનું ચાલ્યું હોય છે, આને તો કેટલા વર્ષનું ચાલ્યું, અને છતાંય નિરાતે સુઈ જતા હતા. આ દાંડી યાત્રા મીઠાનો કાયદાનો ભંગ કરવા ગયા, અને ત્યાર પછી ગાંધીજીની ધરપકડ થવાના થયો, તો ગાંધીજી જે એક ગામમાં હતા ત્યાં રાત્રે સમાચાર આપ્યા કોઈ કે અંગ્રેજ સરકાર તમને પકડવા માટે પોલીસ મોકલી રહી છે, આવે છે. ગાંધીજી કે પાકું છે? તો કહે સારું સારું લ્યો તો હું ઘડીક સુઈ જાઉં. પછી સુવાય ના સુવાય, સુઈ ગયો ડોહો લ્યો, આને ધન્યવાદ દેવાય કે ઓલો પકડવા આવે છે. અને છતાંય નિરાતે સુઈ ગયા ઘસઘસાટ, અને પોલીસ આવી જગાડ્યા, તો ગાંધી બાપુ જાગી ગયા, તો આવી ગયા, તો કહા તો હું દાંતણ કરી લઉં. તો કે વાંધો નહીં, આ ડોસો દાંતણ કરે અને ઓલો પોલીસ વોરંટ સંભળાવે અને સાંભળે, અને નિરાતે તૈયાર થઈને પછી ચાલી નીકળે. આમાં મહાનતા છે, સામે નથી છતાં આ થવું, એ કેટલો આશરો હોય, રામ નામનો કેટલો વિશ્વાસ હોય, રામનો કેટલો વિશ્વાસ હોય ત્યારે થાય, નહીતર થાય થાય? છતાંય સહેલું છે, અર્જુન કરતા અઘરું પણ આમ સહેલું છે. કારણ કે ગાંધીજીને ખબર છે, મને તમને આખા દેશને ખબર છે, જેલમાં પૂરી દે છે, કાંઈ મારી નાખવાના નથી. વેલું મોડું થોડું ત્યાં જઈને નિરાયતે ખાવા પીવા દેશે. અંગ્રેજ લોકો તો છે ને એ આમ જેન્ટલમેન ને, કાયદા કાનૂનને માનવા વાળા, આખા વિશ્વમાં રાજ કર્યું પણ આમ નીતિ ને બધું તો ઘણું પાડ્યું ને એને. અંગ્રેજોની જગ્યાએ જર્મન લોકો હોત, આપણે અહીંયા ગુલામ તરીકે આપણે રાખ્યા હોત, તો તાકાત નથી હો ગાંધીજીની આ સ્વતંત્રતા મેળવી શકે. પેલા ચાઇના જેવા હોય તાકાત નથી, એ તો સીધે સીધે ચીરીને મીઠું ભરી દે.
હા, કાચે ને કાચા ખાઈ જાય, તો માણસ જેવું કઈ નહીં, જાત જાનવર ની. તો અને આ તો રોયલ ફેમિલી ને, અંગ્રેજો ભલે આપણે ગમે તે કે, પણ આમ રોયલ ફેમિલી, આમ ખાનદાન તો ખરા જ. એટલે માર્યા નહીં, મારી નાખતા એને શું વાર છે? અને ક્યાં તમે કોર્ટ કેસ કરવા જવાના હતા? એટલે જર્મન કે ચાઇના કે એવા કોઈ હોય, આ જાપલા હોય તો ભૂખા કાઢ નાખે. હા, હાથમાં આવે ના આવે, સમજાય છે ને વાત? તો સમજાય ને. એટલે કઈ મારી નાખવાના નતા, એ તો એટલે નિરાતે સુઈ જવાય. કઠણ ખરું, પણ થઈ શકે એવું ખરું. પણ હા, જેમાં કોઈ ન સુઈ શકે કોઈ, અને એમાં જે સુઈ જાય એ ખરો ભગવાનનો બંદો કહેવાય. સાંભળવું છે એ? હા, વાત તો નાનકડી છે, પણ જેટલી વિચારો ને એટલી હલાવી દે તમને મને બધાને. લખનૌ પાસે મિરઝાપુર ગામ છે. આખા ગામમાં બે જ જણા સત્સંગી, પતિ ને પત્ની, બીજું કોઈ નહીં. અને ક્ષત્રિય જાત એટલે રજપૂત દરબાર, પતિ પત્ની, પણ ગરીબ દશા. ભજન કરે, ફરિયાદ કોઈ નહીં. સ્વામિનારાયણ મળ્યા એ જ મોટી વાત. ગામમાં કોઈ નહીં તો છાતી કાઢી ભજન કરે. ગામથી થોડુંક આમ એક બાજુ એનું રહેણાંક, એ પ્રદેશ જ. આમે તો આજે આવો છે તો ત્યારે તો કેટલી ગરીબાઈ હશે, એટલે ઘાસનું મકાન, કુબા જોયા છે ને એવું ઘાસનું મકાન, એમાં રહેવાનું, એમાં જ એની બધી સમૃદ્ધિ. ત્યાં કાંઈ બીજો રૂમ ને ત્રણ બેડરૂમ ને આંતે ને એવું કાંઈ નહીં. વળી દિવાન ખડ ને બેઠક રૂમ ને વળી આવું રીડિંગ રૂમ ને એવું કાંઈ નહીં. ચિલ્ડ્રન રૂમ ને ફલાણો રૂમ ને એવું કાંઈ નહીં. હા, એટેચ બાથરૂમ ના એવું કાંઈ નહીં. હા, ચેસ રૂમ ને ફલાણો રૂમ એવું કાંઈ નહીં. હો, જે કે ઓલ ઇન વન, રસોડું ત્યાં, સુવાનું ત્યાં, બધું જ્યાં કામ પતી જાય બધા ડબલા ડુબલ્યું ખાટલાઈટ મૂકી દઈએ. રસોડું કરવું તો બધું કાઢી કાઢીને વઘારી બાજુ બાજુ બધું બધું પછી હેઠે નાખી દઈએ બધું. ના, એ ગોતડા ગાદલા બાજુ પીડ્યા હોય ને આ બધું પીડ્યું, લંબા છે બધું પીડ્યું, સુખે ભજન કરે. એમાં એમને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો થયો એક મહિનાનો, નાનકડો છોકરો હજી. એટલે મહિનો દાડો તો એ બૈરાઓને હજી આમ સૂતક જેવો પ્રસૂતાને માટે કહેવાય.